તારીખ 24/4/1990 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 516, 517 અને 518 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 218
શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 516, 415 છેલ્લો પેરેગ્રાફ ભગવાન મહાવીર સ્વામીના ચરિત્રથી પોતાના પરિણામ ઉપર મુખ્યપણે અહીંયા વિચાર છે. મુમુક્ષુ જીવ અને જ્ઞાની સત્પુરુષ પણ ગ્રસ્ત અવસ્થામાં અને ગ્રસ્તને યોગ્ય પ્રવૃત્તિ અને વ્યવસાયમાં હોય છે ત્યારે કેવી રીતે વિચારે છે? ફક્ત જ્ઞાની જ વિચારે છે એમની? મુમુક્ષુ પણ એ જ પ્રકારે વિચારે છે? એ જ પ્રકારે અનુસરણ કરવાનો તેનો અભિપ્રાય છે અને શક્તિઓનું પ્રયત્ન છે તે આમ વિચારે છે, એનો આ બહુ સુંદર નમૂનો છે કે જે વર્ધમાન સ્વામી ગ્રહવાસમાં છતાં અભોગી જેવા હતા, ગ્રહવાસમાં રાજપાટ ઘરે હોવાથી અનેક જાતના ભોગ ઉપભોગની વચ્ચે હતા, છતાં પણ તે સંયોગોના પ્રવૃત્તિકાળે પણ તેમના પરિણામ બિલકુલ નિરસ હતા, અભોગી જેવા હતા, એટલે ભોગવવાના કોઈ પરિણામ નહોતા. જેવા અભોગીના પરિણામ હોય એના જેવા એ પરિણામ નિરસ પરિણામ હતા, અર્થાત યોગી જેવા પરિણામ હતા. ભોગ અવસ્થામાં પણ જેને યોગ સાંભળે છે, યોગ એટલે આત્માનું જોડાણ, તે જીવ આસન ભવ્ય છે. મુમુક્ષુ હોય તો પણ તે આસન ભવ્ય છે, અણુકર્મી છે. અને આ તો જ્ઞાની પુરુષ હતા, તીર્થંકર હતા, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને અવધિ જ્ઞાન લઈને આવેલા, ત્રણ જ્ઞાન લઈને તો જન્મ થયો છે જેમનો. એટલે અભોગી જેવા હતા, અવ્યવસાયી જેવા હતા, વ્યવસાય કરતા હતા પણ નહીં કરવા બરાબર, ભોગોપભોગમાં પણ યોગી જેવા હતા, નિષ્પૃહ હતા, પ્રત્યે સુખની સ્પૃહા નહોતી. કોઈ પણ સંયોગમાં જેમને સુખની સ્પૃહા નહોતી, સુખ થશે, લાભ થશે, શાંતિ થશે, અનુકૂળતા થશે, એ બધા એક જાતિના પરિણામ છે. નામ જુદા જુદા છે, એક જાતિના એ પરિણામ છે, એને સ્પૃહા કહેવામાં આવે છે. પોતે નિષ્પ્રહ હતા, કેમ કે જે સંયોગો જળ અને સુખ રહિત પ્રત્યક્ષ જ્ઞાન ગોચર થાય છે તેમાં સુખની ભ્રાંતિ થતી નથી. જે પ્રત્યક્ષ જ સુખ રહિત જળપણે ભાસે છે તેમાં સુખની ભ્રાંતિ કેવી રીતે થાય? એમ કેમ છે? નિષ્પ્રહ હતા અને સહજ સ્વભાવે મુનિ જેવા હતા, કૃત્રિમપણે નહીં. વૈરાગ કરવો જોઈએ માટે કરું છું એમ નહીં, વૈરાગ હોવો જોઈએ માટે વૈરાગના પરિણામ આવે એમ નહીં, સહજપણે વસ્તુના સ્વરૂપ જ્ઞાનને અનુસરીને. વાત એ છે કે જડ અને ચૈતન્ય પદાર્થના સ્વરૂપ જ્ઞાનને અનુસરીને જે રાગ રહિત પરિણામ અથવા રસ રહિત પરિણામ, રાગમાં પણ રસ નથી, જે રાગ ઉત્પન્ન થાય છે એમાં રસ નથી, એવા સહજપણે થતા, સહજ સ્વભાવે એટલે સહજપણે થતા મુનિ જેવા હતા. મુનિ તો ત્યારે જ થાય છે, કોઈ પણ ધર્માત્મા મુનિ દશામાં ત્યારે જ પ્રવેશ કરે છે કે એના પૂર્વ પરિણામ મુનિ જેવા થવા માંડે. એમની દશા છેલ્લે છેલ્લે થઈ છે, આયુષ્ય બળ નહોતું, નહીતર મુનિપણામાં આવી જાત. એ પરિસ્થિતિ બહુ સ્પષ્ટ હતી, એમનો પુરુષાર્થ જોતા એ પરિસ્થિતિ બહુ સ્પષ્ટ હતી. એ સહજ સ્વભાવે મુનિ જેવા હતા, આત્માકાર પરિણામી હતા. કેવા પરિણામ હતા એમના? જેવું આત્મ સ્વરૂપ છે તદાકાર, એને આત્માકાર કહેવામાં આવે. તદાકાર આત્માકાર પરિણામી હતા. તે વર્ધમાન સ્વામી પણ એવા એ વર્ધમાન સ્વામી, આવા તો ગૃહસ્થ દશામાં જેના સુયોગ્ય પરિણામ હતા એવા વર્ધમાન સ્વામી પણ સર્વ વ્યવસાયમાં અસારપણું જાણીને કે એટલો શું કરવા. પણ હવે જ્યારે પોતાને રસ નથી, પોતાને સુખ લાગતું નથી, પોતાને લાભનું કારણ જણાતું નથી, તો પછી એટલી પ્રવૃત્તિ શા માટે એમ વિચારે છે કે હવે વાંધો નહીં, આપણને ક્યાં રસ આવે છે, માટે પ્રવૃત્તિ કરતા વાંધો નહીં. એ વાતને મેળ ખાય એવું નથી, એ પરસ્પર વિરુદ્ધ વાત છે. સર્વ વ્યવસાયમાં અસારપણું જાણીને, નીરસ જાણીને દૂર પ્રવર્તા, એમાં ક્યાંય રસ નથી આવતો એમને. જેમ હળેલા તરણામાં માણસને કેટલો રસ આવે, એવી સ્થિતિ સૌધર્મ ઇન્દ્રની છે, એવી સ્થિતિ ગ્રહસ્થ અવસ્થામાં સર્વ તીર્થંકરોની છે. રાજપાટ અને જે કાંઈ પથારો છે એ બધા હળેલા તરણા જેવા છે. તે વર્ધમાન સ્વામી પણ સર્વ વ્યવસાયમાં અસારપણું જાણીને, નીરસ જાણીને દૂર પ્રવર્તા, એનાથી દૂર થઈ ગયા. પ્રવૃત્તિમાં છેવટે એનાથી દૂર થયા, અંતર બાહ્ય નિર્ગ્રંથ દશાને ધારણ કરી. જો શ્રી તીર્થંકર મહાવીર જેમનો પુરુષાર્થ આવો હતો, ગ્રસ્ત દશામાં જેનો આવો પુરુષાર્થ હતો, તે પણ જો એને નીરસ જાણીને દૂર પ્રવર્ત્યા, તો તેવો વ્યવસાય અથવા તે વ્યવસાય બીજા જીવે ક્યાં પ્રકારથી સમાધિ રાખવી વિચારી છે, બીજા જીવે કરીને એવો વ્યવસાય, બીજા જીવે વ્યવસાય કરીને સમાધાન મેળવવું છે, મને હવે રસ નથી, મને સમ્યક દર્શન થઈ ગયું છે, હવે હું ભિન્ન પડું છું, મને હવે વાંધો નથી, મને કર્મ બંધન નથી, કયા પ્રકારથી સમાધાન કર્યું છે એમ કે છે. જો ભગવાન આમ અનુસર્યા છે તો તું ભગવાનના માર્ગે ચાલવા માગેશ કે કોઈ બીજા માર્ગે ચાલવા માગેશ એમ કે છે. આ તો લે છે પોતા ઉપર, પોતાને આ 27મું વર્ષ ચાલે છે ઉંમરમાં, 28મે વર્ષે તો એ પ્રવૃત્તિમાંથી છૂટા થાય છે, પણ ભાગીદારો ભાગીદારી છોડતા નથી. 29મે વર્ષે બધું છોડે છે. કોઈ કોઈ વાર બીજીને સલાહ સૂચના વિચાર વિમર્શ અને આગળ પાછળના કોઈ કામ ઊભા હોય, આ પરિસ્થિતિ છે. કે તો બીજા જીવે એટલે મારા જીવે કઈ રીતે આ વિચાર્યું છે એમ કે છે. જો તીર્થંકર મહાવીર પરમાત્મા પણ એ વ્યવસાયથી દૂર પ્રવર્ત્યા, તો મારા જીવે શું સમાધાન કર્યું છે, પોતે પોતાને તપાસે છે કે કયા પ્રકારથી સમાધિ રાખવી વિચારી છે, કયો પ્રકાર છે એવો કે એમાં વાંધો નથી એમ, કે કર્તવ્ય છે, કરવા યોગ્ય છે, કરવું જોઈએ એમ વિચાર્યું છે. તે વિચારવા યોગ્ય છે, એનો વિચાર કરવા જેવો છે, એ પોતે વારંવાર વિચારવા યોગ્ય છે. એ જ કહે છે, વારંવાર વિચારવા યોગ્ય છે. એ જ કહે છે કે તે વિચારીને ફરી ફરી તે ચર્યા કાર્ય કાર્ય પ્રવર્તને પ્રવર્તને સ્મૃતિમાં લાવીને ભગવાનની એ ચર્યાને પોતાના કાર્યોમાં જ્યારે જ્યારે કાર્યમાં પ્રવર્તવું પડે ત્યારે કાર્ય કાર્ય પ્રવર્તને પ્રવર્તને અને ફરી ફરીને વારંવાર એનું સ્મરણમાં લાવીને એમના સચ્ચારિત્રને સ્મરણમાં લાવીને આપજો. જ્ઞાની કેવી રીતે ગ્રસ્ત દશામાં વિચારે છે. વ્યવસાયના પ્રસંગમાં વર્તતી એવી રુચિ વિલય કરવા યોગ્ય છે. એ વ્યવસાયના પરિણામ થાય છે એ પરિણામની અંદર ખાસ કરીને જેને રુચિ છે, મુમુક્ષુની ભૂમિકામાં તો રુચિ હોય છે, ઓછી વધતી પણ રુચિ હોય છે. જ્ઞાનીને રુચિ નથી પણ મુમુક્ષુને તો રુચિ હોય છે. એમ કે કેશવલાલભાઈને પત્ર લખે છે ને પાછા, એ રુચિ વિલય કરવા યોગ્ય છે. જો એમ ન કરવામાં આવે તો એમ ઘણું કરીને લાગે છે, જો એમ ન કરવામાં આવે તો ઘણું કરીને એમને એમ લાગે છે. એવી રીતે ન પરિણમન આવે તો, વ્યવસાય કરતાં પ્રવૃત્તિ કરતાં એ પ્રકારે જો પરિણમન ન આવે સહેજે સહેજે, તો અમને એમ લાગે છે કે હજુ આ જીવની યથાયોગ્ય જિજ્ઞાસા મુમુક્ષુપદને વિશે થઈ નથી. મુમુક્ષુપદમાં આવ્યો નથી એમ કહેવું છે. શું? અથવા ખરી મુમુક્ષુતા એને હજી આવી નથી. નામ માત્ર ભલે હોય, એ તો ગુરુદેવ કહેતા કે સાકરના કોથળા ઉપર તો છાપ મારી હોય કે ઊંચી જાતની સાકરનો આ કોથળો છે, અંદર કરિયાતું ભર્યું હોય, બારદાન સાકરનું અને અંદર ભરેલું હોય કરિયાતું, કહેવાય મુમુક્ષુ. તો એ પ્રકારે તો કાંઈ કરિયાતું કાંઈ મીઠું થતું નથી, એમાં કાંઈ ગળપણ નહીં આવે. શું કહે છે કે જો એમ ન કરવામાં આવે તો પોતાના ઉદયના કાર્ય કાર્ય પ્રવૃત્તિએ પ્રવૃત્તિએ આવા મહાપુરુષના ચરિત્રને લક્ષમાં લઈને પરિણામ સહેજે નિરસ થવા પણ ન જાય, ન થતા હોય તો હજી એને મુમુક્ષુપદને વિશે યોગ્યતા થઈ નથી. અથવા તો હવે બીજું પડખું લઈએ છે કે તમે એમ કહો છો કે મુમુક્ષુપદને વિશે એની યોગ્યતા નથી, પણ બિચારો રોજ મંદિર આવે છે, રોજ સ્વાધ્યાય કરે છે, રોજ પૂજા ભક્તિ કરે છે, વળી કંઈક દાન કરવાનો પ્રસંગ હોય તો દાન પણ દે છે, તન મન ધનથી સમર્પણ કરે છે, ને મુમુક્ષુ તમે નહીં ગણો એને? હે, ભગવાનની ભક્તિ પણ હરખો રાગ કાઢીને કરે, મુમુક્ષુ ન કહેવા? કે એ જીવને લોકસંજ્ઞાએ કલ્યાણ કરવું છે. શું? મુમુક્ષુ પદ નથી તો પછી કયું પદ છે એને? કે એ જીવ લોકસંજ્ઞાએ માત્ર કલ્યાણ થાય એવી ભાવના કરવા ઈચ્છે છે, એ ભાવનામાં ઊભો છે. આત્મકલ્યાણની ભાવનામાં એ આવ્યો જ નથી, માટે મુમુક્ષુ નથી. એ લોકોની સામે જોવે છે કે આ વર્તુળમાં જ્યાં હું ધર્મક્રિયા કરું છું, જે કાંઈ ધર્મ સંબંધીની મારી પ્રવૃત્તિ છે, એ પ્રવૃત્તિમાં હું કાંઈક ગણાઉં છું અથવા મારા પ્રત્યે લોકોને કાંઈક માન સન્માન છે, અભાવો નથી, મારા પ્રત્યે કાંઈક સદભાવ છે, લ્યો ને, વધારે નહીં, માન સન્માન કાંઈ નહીં, મારા પ્રત્યે ક્યાં અભાવ છે, બધાને સદભાવ છે ભાઈ, તમારે તો, તમે હો તો મજા આવે, તમે હો તો જરા ઠીક રહે, તમારે તો આવવું જ જોઈએ, શું એમને કહું, બીજા આપણને ઈચ્છે છે, આ લોકો પણ આપણને ઈચ્છે છે, આ બધા લોકસંજ્ઞાના પરિણામ છે. આગળ કહેશે કે આ લોકસંજ્ઞા છે એ બીજું કાંઈ નથી પણ જીવને કાળકૂટ ઝેર છે, કાળકૂટ ઝેર છે એને. એની જિજ્ઞાસા મુમુક્ષુ પદને વિશે થઈ નથી, તેથી આ જીવ લોકસંજ્ઞાએ માત્ર કલ્યાણ થાય એવી ભાવના કરવા ઈચ્છે છે, પણ આત્મકલ્યાણ કરવાની તેને જિજ્ઞાસા અથવા ભાવના ઘટતી નથી, છે જ નહીં એને આત્મકલ્યાણની ભાવના. જેને લોકસંજ્ઞા છે એને આત્મકલ્યાણની ભાવના નથી, આનો અર્થ એમ થયો. જેને ખરેખર અંતરથી આત્મકલ્યાણની ભાવના છે એને લોકસંજ્ઞા હોય નહીં. બે વાત પ્રતિપક્ષમાં ઉભેલી છે, અને થોડુંક પણ પાછું વાળીને જોવે એટલે પોતાના પરિણામનું અવલોકન થોડુંક પણ કરે તો આ વાત ન સમજાય એવી નથી, તરત જ સમજાય એવી વાત છે, બહુ સ્થૂળ પરિણામ છે. અરે બે બે કલાક, હું ચાર ચાર કલાક સત્સમાગમ કરે તો હું એના ઉપર એનું ધોરણ નથી. એ ચાર કલાકમાં એણે એમ નક્કી કર્યું છે કે હું બે ચાર કલાક કરું છું, એ બધાને ખબર છે. હું બીજાની જેમ નથી, હું તો બે ચાર કલાક વાળો છું. હે, બીજા ઉપર ચોટિયા માણસો તો અડધી કલાક કલાક કર્યું ન કર્યું પાછા લાગી જાય છે કામે, હું તો નિવૃત્તિ લઈને જ બબે ચાર ચાર છ છ કલાક સ્વાધ્યાય કરવા વાળો છું, અને બધાને એની ખબર છે. પાછી મારી બધાને ખબર છે, ન ખબર હોય તો ખબર કરે પાછો, શું ન ખબર હોય તો ખબર કરે. એ બધી લોકસંજ્ઞા એ કલ્યાણ કરવાની ભાવના છે, એમાં આત્મકલ્યાણનો છાંટો નથી. રસપણ એની નજર જ લોકો ઉપર છે, આત્મા ઉપર નથી, બહાર છે નજર. આ તો અંદર નજરનો વિષય છે, દિશા વિપરીત છે. શું એટલે નહીં, એ ઉપર ઉપરથી એમ બોલે છે કે વિચારે છે, પણ ખરેખર એની નજર છે એ લોકો ઉપર છે. જો આત્મકલ્યાણની ખરેખર ભાવના હોય તો આવી લોકો ઉપરની દ્રષ્ટિ રહે નહીં. આ નિયમબદ્ધ વાત છે, શું નિયમબદ્ધ વાત છે, એમાં આગુ પાછું ચાલે એવું નથી. હા, આ તો મુમુક્ષુઓની નાળ પકડી છે, કે તને ધબકારા વિધા છે કે ઘેટા છે એના ઉપરથી નક્કી થાય છે કે તું ક્યાં ઊભો છો, તને રોગ ગયો છે કે નથી ગયો એ તરત જ ખબર પડે એવો વિષય છે. કારણ કે બે જીવના સરખા પરિણામ હોય અને એક બંધાય અને બીજાને અબંધતા થાય એમ ત્રિકાળમાં બનવા યોગ્ય નથી. શું કહે છે કે બે જીવના પરિણામ સરખા હોય, બે નિવૃત્તિમાં હોય, બે સ્વાધ્યાય કરતા હોય, બે આત્માનો વિચાર કરતા હોય, અને એક બંધાય ને એક ન બંધાય એમ કેમ બને? કે એવું તો બને નહીં, પરિણામ જુદા જુદા છે. ઉપર ટપકે સરખા દેખાય છે પણ ખરેખર પરિણામ અંદરથી જુદા છે, એ વાત નક્કી છે એમ કહે છે. કારણ કે એવું કદી ન બને કે બે જીવના સરખા પરિણામ હોય અને એક છૂટે ને એક બંધાય એમ ત્રણ કાળમાં બનવા યોગ્ય નથી, એવું કોઈ રીતે બને જ નહીં. એ 516 પત્રની અંદર આ એક મહત્વની વાત કેશવલાલ નથુભાઈ લીમડી ઉપરના પત્રમાં આવી ગઈ છે. અનંતકાળથી આ જીવે ધાર્મિક પ્રવૃત્તિ કરી છે એ લોકસંજ્ઞાનો ત્યાગ કર્યા વિના કરી છે. બહુ ચોખ્ખી વાત છે. લોકસંજ્ઞાનો ત્યાગ કર્યા વિના જે કાંઈ કર્યું છે એ બધું એને પોતાનું નુકસાન કરવાનું કામ કર્યું છે, લાભ કરવાનું એને જરાય કામ કર્યું નથી, આત્માને નુકસાન કર્યું છે. પછી ભલે તન મન ધનને ગમે તેટલું સમર્પણ કર્યું હોય તો પણ એણે નુકસાન કર્યું છે, જરાય આત્મલાભ એને થવાનો પ્રસંગ નથી. હા, તો એ વ્યવસાયના પ્રસંગમાં રુચિ ક્યારે છે એ પણ લોકસંજ્ઞાને વશ જ રુચિ છે. ઓગસંજ્ઞા તો શું છે કે ઓળખાણ નથી કરી શકતો. જ્ઞાનની મલિનતાને કારણે, જ્ઞાનમાં જે સાથે સાથે મળ છે, જે મરીસા ઉપર કોઈ મેલ લાગી ગયો હોય તો પોતાને પોતાનો સ્વભાવ છે એ ભાસતો નથી, જ્ઞાન સ્વભાવ નથી ભાસતો, એ ઓગસંજ્ઞાને લીધે છે. અને એ ઓગસંજ્ઞા છે એમાં મળનું આવરણ છે. લોકસંજ્ઞામાં મલિનતા છે પણ એમાં ઘણી તીવ્ર બાહ્ય દ્રષ્ટિ છે. ઓગસંજ્ઞામાં એટલી તીવ્ર બાહ્ય દ્રષ્ટિ નથી પણ પોતે પૂર્વે એવા પરિણામ વિરાધક કર્યા છે ને વર્તમાનમાં હજી એટલી કાળજી નથી લેતો. પોતાના સ્વરૂપના કલ્યાણ માટેની, આત્મકલ્યાણ માટેની એની જે વૃત્તિ છે એમાં એને જે દરકાર આવવી જોઈએ, એટલે કાર્ય કાર્ય, ક્ષણે ક્ષણે, પ્રસંગે પ્રસંગે, પ્રવર્તે પ્રવર્તને, ફરી ફરીને, એવા શબ્દો શું કરવા વાપરે છે? એ શબ્દો શું સૂચિત કરે છે? કે બહુ કાળજી છે આને આત્મકલ્યાણની, એટલી બધી કાળજી છે કે કાર્ય ક્યારે કાર્ય અને પ્રવૃત્તિએ પ્રવૃત્તિએ એના એને એના ઉપરનું અવલોકન હોય છે કે માન મારું હિત સાધું છું કે મારું અહિત સાધું છું. એમ તો એને ઓગસંજ્ઞાની નિવૃત્તિ થાય છે. નહીતર ભલે ગમે તેટલી બુદ્ધિ લગાવે, સૂક્ષ્મ હોય અને ગમે તેટલી શાસ્ત્રમાં બુદ્ધિ લગાવે છે જીવ, અને શાસ્ત્રમાં પારંગત થઈ જાય તો પણ એને ઓગસંજ્ઞા મળતી નથી. શબ્દાર્થ, ભાવાર્થ, નયાર્થ, મતાર્થ બધા અર્થ આગમ અનુસાર બુદ્ધિગોચર થાય, છતાં ઓગસંજ્ઞામાં ઊભો છે જીવ. આવી વાત છે. જરા જાગૃતિ નથી, દરકાર નથી, અથવા આપણે ત્યાં પણ હજી બહુભાગ મુમુક્ષુ અને એ ભ્રમ છે. બહુ ચોખ્ખી વાત કરી હતી કે સંપ્રદાયમાં જે બધી ક્રિયા કરે છે એ બધા ઓગસંજ્ઞાએ કરે છે, જે તપ કરે છે ઓગસંજ્ઞાએ કરે છે, દાન આપે છે ઓગસંજ્ઞાએ આપે છે, શું પૂજા ભક્તિ કરે છે, યાત્રા કરે છે, બધું ઓગસંજ્ઞાએ કરે છે, પ્રવચન સાંભળે છે ઓગસંજ્ઞાએ સાંભળે છે એના એના મહારાજ જેના જે પ્રવચન કરનારા. આપણે તો ગુરુદેવની કૃપાથી દ્રવ્ય ક્ષેત્ર, કાળ ભાવ, દ્રવ્ય ગુણ, પર્યાય ઉત્પાદ, વય, ધ્રુવ, ગુણ, ગુણી, ભેદ, બધું ઘણું આપણે તો પીખી પીખીને બધા ભેદથી બરાબર બુદ્ધિને લાગુ કરીને શું સમજીએ છીએ, માટે આપણે વિચારીને કરીએ છીએ, અને એ બધા વગર વિચારે ઓગસંજ્ઞાએ કરે છે. ઓગસંજ્ઞાનો અર્થ ત્યાં વગર વિચારે કરે છે. એ સંબંધી એને કાંઈ ખબર નથી કે પરમાર્થ શું ને અપરમાર્થ શું. આપણને તો નિશ્ચય ધર્મ શું, વ્યવહાર ધર્મ શું, નિશ્ચયપૂર્વક વ્યવહાર શું, વ્યવહારનો નિષેધ શું, નિશ્ચયનો આદર શું, અધ્યાત્મની ઘણી વાતો પાછી સ્પષ્ટ ગુરુદેવે કરી. માટે આપણે ઓગસંજ્ઞામાં નથી એવી ભ્રમણામાં લગભગ આપણો સમાજ છે. કડક ને કઠોર લાગે એવી, કડવી લાગે એવી વાત છે પણ હજી ઓગસંજ્ઞા જ છે. જ્યાં સુધી ભાવ ભાષણ નથી અને સ્વરૂપનો અપૂર્વ મહિમાથી અપૂર્વ ચૈતન્ય વીર્યની સ્ફૂર્ણા ઉત્પન્ન થઈ નથી ત્યાં સુધી ઓગસંજ્ઞા સમજવી. આ બે એના લક્ષણ છે, સ્વરૂપ મહિમા અને સ્વરૂપ પ્રત્યે પુરુષાર્થ. આ બે લક્ષણ પર્યાયમાં સ્વરૂપ નિશ્ચયપૂર્વક આવે ત્યારે સમજવું કે ઓઘ સંજ્ઞા ગઈ, નહીં તો હજી ઓઘ સંજ્ઞામાં જ ઊભો છે. આ ઓઘ સંજ્ઞાની આમ વાત છે. પાટાપિંડી તો ક્યાં સુધી કરવા છે? થાબડ ભાણા જેને કે સારું લગાડવું, બધાને સારું લાગે એવું કહેવું, તો મીઠાશથી વાંચન કર્યું હોય, પ્રવચન કર્યું હોય તો બધાને રૂચે, બધાને ગમે, બધાને મજા આવે. પણ આ કંઈ મનોરંજનનો ખેલ નથી. આ વન મેન શો હોય છે ને, ફારસિયા લોકો મનોરંજન કરે, મનોરંજન કરવાનો આ વિષય નથી. ઉલમાંથી ચૂલમાં પડ્યો, શું ઉલમાંથી ચૂલમાં પડ્યો? નાસી પાસ થાય એ તો પાત્રતા ઉપર આધાર છે. સુપાત્ર જીવ તો વધારે તૈયારી કરવામાં લાગી જાય, પોતાની ભૂલ ભાંગે, ભૂલ જોઈને ભૂલને ભાંગે, એનું નામ પાત્રતા છે. એટલે એ કાયરને પ્રતિકૂળ છે. વચનામૃત વિતરાગના પરમ શાંત રસ મૂળ, પણ એ કાયરને પ્રતિકૂળ પડે છે. કાયર એટલે પુરુષાર્થ નથી કરી શકે એવા, જે પુરુષાર્થ કરવા માટે હીણા થઈ ગયા છે, હીન સત્વ થયા છે, એવા જીવને એ પ્રતિકૂળ પડે છે, કડવું લાગે છે. સુપાત્ર જીવને તો એ મધુર લાગે છે, મીઠું લાગે છે, જરાય કડવું લાગતું નથી. આ તો એના જેવી વાત છે કે રોગ થયો છે પણ મને કડવી દવા ન દેતા. મારે રોગ મટાડવો છે પણ મને કડવી દવા પીવડાવતા નહીં. અથવા ગુમડું થયું છે, અંદર પાસ પરું સેપ્ટિક થઈ ગયું છે પણ મને દુખાય નહીં એવી રીતે સાફ કરજો. એ કેવી રીતે બને? હે, એને અડે ત્યાં દુખવાનું છે, એ તો મને દુખવું ન જોઈએ. સાફ કરો, પાટાપિંડી કરો પણ મને દુખાવો થવો ન જોઈએ, એ અશક્ય છે. દુખાવો થોડો જાજો થશે પણ તારી કલ્પના બદલી નાખ કે એ દુઃખ છે, એ મારા મટવા માટે છે, મારા લાભ માટે છે, એવો તીવ્ર વિચાર આવશે એટલે દુઃખ નહીં લાગે. બાળકને ઇન્જેક્શન મારે તો ઠેકડે ઠેકડા મારે, ઇન્જેક્શન માર્યા પહેલાં ઠેકડા મારવા માંડે. હે, નાના છોકરા હોય છે ને 2-4 વર્ષના, કેવા ઠેકડા મારે, એવું છે આ જીવને. સાચી વાત આવે બરાબર એટલે આવું થઈ જાય અંદર. સમજદાર માણસ હોય ભાઈ બરાબર છે, હા, આના વગર મારો રોગ જાય એવું નથી. રોગે દુઃખી થવું છે કે દવાએ દુઃખી થવું છે, તો દુઃખની પસંદગી કરી લે. થોડુંક તો દુઃખ થાય છે આમાં, પેલું કાયમી દુઃખ છે ને ઘણું દુઃખ છે. આ તો ઓપરેશન એવો હળો છે કે ઓપરેશન કરવા જેવું છે. ઇન્જેક્શન મારે પતેવું નથી. ગુરુદેવ દ્રષ્ટાંત આપતા હતા, આ ઓઘ સંજ્ઞામાંથી લોક સંજ્ઞામાં જાય તો શું થાય. એક સર્પનું દ્રષ્ટાંત આપતા હતા કે કોઈ સર્પ ઉપર ચાલ્યો જતો હશે ખોડામાં, તેથી તો ખોડા હતા ને, ત્યારે સીલિંગમાં ન આવી શકે પણ ખોડામાં તો ક્યાંકથી ઝાડબાડ ઉપરથી આવી ગયો હોય. એ ચાલતા ચાલતા ત્યાં એને ચાલવું, જમીન ઉપર ચાલે અનુકૂળ પડે પણ અંદરના ભાગમાં કેવી રીતે ઊંધો ચાલે, એટલે પીડ્યો. એક નીચે ચૂલા ઉપર તેલની કડાઈ હતી, રસોઈ થતી હશે, એમાં પીડ્યો. ઊંના તેલમાં પડે એટલે સહન તો કરી શકે નહીં, એટલે ઉછળી અને બાર પીડ્યો ચૂલામાં સાક્ષાત અગ્નિમાં. હવે તેલમાં પીડ્યો એ હારો કે ચૂલામાં પીડ્યો એ હારો, એ કયો? આ દ્રષ્ટાંત આપતા હતા કે ધર્મ કરવા જનારાઓ ઉલમાંથી ચૂલમાં પડે છે. ગ્રહિત મિથ્યાતને સાધે, ધર્મ નથી અને ધર્મ સાધતા માની લે છે. ઓગ સંજ્ઞા એ કરીને કે લોક સંજ્ઞા એ કરીને એ ઉલમાંથી ચૂલમાં પડવા જેવું છે. પાંચસો ને સોળ થયો, 517 અંબાલાલ લાલચંદ ઉપરનો પત્ર છે. તમે અને બીજા મુમુક્ષુ જનના ચિત્ત સંબંધી દશા જાણે છે. જ્ઞાની પુરુષોએ અપ્રતિબદ્ધપણાને પ્રધાન માર્ગ કહ્યો છે અને સર્વથી અપ્રતિબદ્ધ દશાને વિશે લક્ષ્ય રાખી પ્રવર્તી છે, તો પણ સત્સંગાદિને વિશે હજી અમને પણ પ્રતિબદ્ધ બુદ્ધિ રાખવાનું ચિત્ત રહે છે. પત્ર વ્યવહારથી એમના વિચારો જાણ્યા છે. નહીં એને અપ્રતિબદ્ધપણું કહે છે. ભાવથી બંધાવવું નહીં, ભાવથી રોકાવવું નહીં કોઈ પ્રસંગમાં, એને મુખ્ય માર્ગ કયો છે. દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી જેને પ્રતિબંધ નથી હોતો એવી જે મુનિ દશા છે એ પ્રધાન માર્ગ છે. જો વારંવાર એ વાત એમને સાંભળી આવે છે મુનિ દશાની, એ પ્રધાન રાજમાર્ગ છે કે મુનિઓને ક્યાંય પ્રતિબદ્ધપણું થતું નથી. નજીક નજીક આવ્યું, આગળથી ગયા છે. અને સર્વથી અપ્રતિબદ્ધ દશાને વિશે લક્ષ્ય રાખીને અમારી પ્રવૃત્તિ છે. સર્વસંગ પરિત્યાગનો લક્ષ્ય છે અમને. એવો લક્ષ્ય હોવા છતાં પણ સત્સંગાદિને વિશે હજી અમને પણ પ્રતિબદ્ધ બુદ્ધિ રાખવાનું ચિત્ત રહે છે. ઉપયોગ બહાર જાય છે ને, આમાં વિવેક શું છે? ઉપયોગ તો કાંઈ નિરંતર અંતર્મુખ રહેતો નથી. જ્ઞાન દશામાં પણ ક્યારેક, અને તે પણ પા સેકન્ડ પણ પૂરી નહીં, ક્યારેક પણ અને પા સેકન્ડ પણ પૂરી નહીં, એવી રીતે તો ઉપયોગની સ્થિતિ છે. ત્યારે બહારમાં તો એ કોઈને કોઈ પદાર્થનો અવલંબન લેવાનો છે ઉપયોગ, તો એ બહારમાં સત્સંગ હો એ સિવાય બીજું ન હો એવી એક એમણે વિષયની વહેંચણી કરી છે. તો પછી બહારમાં ક્યાં ઉપયોગ દેવા જેવો વિષય છે કે સત્સંગમાં ઉપયોગ દેવા જેવો છે. સત્શાસ્ત્રનો વાત ઓછી કરે છે, પછી એ ન હોય તો સત્શાસ્ત્રનો ત્યાં ઓલ્ટરનેટિવ છે, નહીતર સત્સંગને એમને વધારે પ્રાધાન્ય આપ્યું છે. સત્સંગ એટલે એક જણ વાંચી જાય ને બધા સાંભળી લે એટલું જ એનું મર્યાદિત સ્વરૂપ નથી. નહીંતર હમણાં આપણે ત્યાં એક ફરિયાદ ઉઠી છે, બૂમ આવી છે, ભાઈ અમારે ત્યાં મંડળ છે, અમારે ત્યાં ગુરુદેવની કૃપાથી મંદિર થયું છે, પણ અમારે ત્યાં કોઈ વાંચનકાર નથી ગામમાં, માટે અમને સત્સંગ મળતો નથી. એવું નથી, વાંચનકાર હોય તો સત્સંગ થાય ને વાંચનકાર ન હોય તો સત્સંગ ન થાય, એવું સત્સંગનું કોઈ મર્યાદિત સ્વરૂપ નથી. પહેલી વાત એ છે કે મુમુક્ષુઓમાં ખરેખર માત્ર આત્મકલ્યાણ કરવું છે એવી ભાવનાને એવી જિજ્ઞાસાવાળા કોઈ છે કે કેમ? જો કોઈ એવા હોય તો, એવા ન હોય તો નહીં હો પાછું, તો એના સમાગમમાં અરસ પરસ રહેવું, એવા ન હોય તો બીજાના સમાગમમાં ભલે મુમુક્ષુ કહેવાય તો પણ રહેવું નહીં. આ બહુ સ્પષ્ટ વિષય છે. તો એનું નામ સત્સમાગમ છે. નાની પુરુષનો સમાગમ મળે એનું પ્રવચન, એની ચર્ચા બીજી વાત છે. એ તો પરમ સત્સંગ છે, સત્સંગ નથી પણ એ પરમ સત્સંગ છે. પણ આત્મકલ્યાણની ભાવનાવાળા જીવો સાથે મળે તો તે સત્સંગ છે, અને તે સત્સંગ નિરંતર મુમુક્ષુ જીવે કરવા જેવો છે. એ તો બહુ ચોખ્ખું કે છે કે આત્મકલ્યાણનું આ ઉત્કૃષ્ટ સાધન છે. આના જેવું ઉત્કૃષ્ટ સાધન અમે જોયું નથી, જાણ્યું નથી, અનુભવ્યું નથી એમ કહે છે. પચાસ માત્રમાં આ પત્ર આઠ પુષ્કળ વાળો આપણે તો સારી રીતે સ્વાધ્યાય થયો છે, પણ બે પુષ્કળમાં હું લખે છે, જો સર્વ પરમાર્થના સાધનમાં, પરમાર્થ એટલે આત્મકલ્યાણ, પરમાર્થના સર્વ સાધનમાં પરમ સાધન તે સત્સંગ છે. છે પહેલી લીટી પાનું 372, પત્ર છે 449. સિદ્ધાંત મૂકી દીધો છે કે તું ગમે તે ધર્મની પ્રવૃત્તિ કરતો હોય ને એને પહેલાં ગૌણ કરજે. શું? ઉપવાસને ગૌણ કરજે, એને તપશ્ચર્યા કરજે, દયાદાનને ગૌણ કરજે, યાત્રાને ગૌણ કરજે, ભક્તિને ગૌણ કરજે, પૂજાને ગૌણ કરજે, બધું ગૌણ કરજે, મુખ્ય આ રાખજે એમ કહું છે. સર્વ પરમાર્થના સાધનમાં પરમ સાધન તે સત્સંગ છે, અને તે સત્પુરુષના ચરણ સમીપનો નિવાસ છે. બધા કાળમાં તેનું દુર્લભપણું છે, અને આવા વિષમ કાળમાં તેનું અત્યંત દુર્લભપણું જ્ઞાની પુરુષોએ જાણ્યું છે. કેવી વાતો નાખી છે. એ આ પત્રમાં નીચે લીધું છે કે આત્માને ભિન્ન ભિન્ન પ્રકારની કલ્પના વડે વિચારવામાં લોકસંજ્ઞા ઓકસંજ્ઞાને અસત્સંગે કારણો છે. આ તો જે મુમુક્ષુ નથી એના સંગમાં જાય છે, મુમુક્ષુ નથી પણ માનીને કે મુમુક્ષુ છે એના સંગમાં જાય છે, કાં લોકસંજ્ઞાએ પ્રવૃત્તિ ધર્મની કરે છે, અને કાં દરકાર કર્યા વિના ઓકસંજ્ઞાએ વાંચી લે છે અને સાંભળી લે છે, પણ જ્ઞાનને કેળવીને ભાવભાષણ સુધી પહોંચતો નથી. ભાવભાષણ તો જ્ઞાનનો વિચાર નથી પણ જ્ઞાનની કેળવણી છે ખરેખર. તો પરમાગમ સારમાં એ વિષય ખેંચો છે કે ભાવભાષણ એ જ્ઞાન વિચાર નથી, માત્ર બુદ્ધિનો વિચાર નથી, એ તો જ્ઞાનની કેળવણી છે એમ કહ્યું છે. બે વાત જુદી પાડી છે. એટલે કે પ્રયોગે કરીને કેળવાયેલું જે જ્ઞાન છે એના ફળ સ્વરૂપે ભાવભાષણ અને સ્વરૂપ નિશ્ચય હોય છે. બહુ મોટો એક ઓગ સંજ્ઞા છે અને એક ઓગ સંજ્ઞાની નિવૃત્તિ છે, અંધારા અજવાળા જેટલો એમાં ફેર છે. આ તો કહે છે કે અમને પણ અપ્રતિબદ્ધ દશાના વિચારો આવ્યા કરે છે કે બાહ્યાભ્યંતર નિર્ગ્રંથ થઈને મુનિ દશામાં આવી જઈએ તો પણ અમને સત્સંગ વિશે પ્રતિબદ્ધપણું રાખવાનું ચિત્ત રહે છે. તમારે વિચાર કરી લેવો એમ કહે છે. શું? તો પણ અમને સત્સંગ છે યોગ્ય લાગે છે, કેમ કે ઉપયોગ બહાર જવાનો છે, બહાર જશે તો કોઈને કોઈ વિષય સામે આવવાનો છે, જે વિષય સામે આવે છે તેની આત્મામાં હૈયાતી નથી, સત્તા નથી એટલે અસત છે, સત્તા નથી એટલે અસત છે, અસતનો સંગ થવો એ આત્માને લાભકારક નથી બલકે નુકસાનકારક છે. એટલે એમ કહે છે કે તો પછી કોઈ આ સતની ચાહનાવાળા, સતની રૂચિવાળા, સતના વિચારવાળા, સતની ભાવનાવાળા એની સાથે બાહ્ય ઉપયોગમાં પણ એ જ વિષય લઈએ. બીજો વિષય નહીં. સુભાનીજી એક વાર કહ્યું હતું કે સોનગઢમાં આ ફેર છે, કલકત્તા અને સોનગઢમાં આ ફેર છે. તો ફેર તો છે જ, પણ એ બીજી રીતે વાત કરતા હતા કે અહીંયા તો અંદર પણ પરમાત્મા અને બહાર પણ પરમાત્મા. એટલે કે અંદરમાં ધ્યાનમાં બેસીએ તો પરમાત્મા છે અમારા ઉપયોગનો વિષય, બહાર આવીએ તો ગુરુદેવના પ્રવચનમાં પણ એકલો પરમાત્મા સાંભળવા મળે છે. એટલે એક જ વિષય રહે છે, વિષય બદલાતો નથી. હા, એમના માટે તો ગુરુદેવ પણ પરમાત્મા. પ્રતિબદ્ધ બુદ્ધિ એટલે ઉપયોગને બદ્ધ એટલે રોકાવવું, બંધાવવું, એવો અભિપ્રાય. બુદ્ધિ એટલે અભિપ્રાય કે અમારા ઉપયોગ, મારો ઉપયોગ બહાર નીકળે તો કયા ઠેકાણે એને બાંધવો, કે સત્સંગમાં બાંધવો. શું સત્સંગ છોડીને બીજે ક્યાંય પ્રતિબદ્ધપણું પામે એ અમારો અભિપ્રાય નથી એમ કહેવું. બીજો તો કોઈ જ્ઞાની હતા નહીં. બીજા કોઈ જ્ઞાની હોય, મુનિ મળે તો ગુરુદેવની જેમ પગના તળિયા ચાટવાની વાત છે. તો ગુરુદેવ કહેતા ને, કોઈ નિર્ગ્રંથ ભાવલિંગી મુનિરાજના દર્શન થાય તો એના પગના તળિયા ચાટીએ એમ કહેતા. એટલી ભક્તિ હતી. એ તો સત્સંગ મળે તો એ તો વાંહે હાલી જ નીકળે એમ સમજો ને, એની વાંહે હાલી જ નીકળે, બીજું કાંઈ ન કરે, પછી ક્યાંય બંધાય નહીં. એ પરિસ્થિતિ નહોતી. તો પછી શું કરે કે જે ભાવનાવાળા પાત્રતાવાળા કોઈ જીવો હોય એમને તો જો એમની સ્વભાવમાં તો જ્ઞાની પણ થઈ ગયા હતા. એટલે મોટી વાત તો એ હતી. અને જે કાંઈ નીકળ્યું છે એ એમના કારણે નીકળ્યું છે. બીજાની તો એટલી પાત્રતાની યોગ્યતા ક્યાં હતી કે આવી ઊંચી અને અધ્યાત્મની રહસ્ય ભરપૂર વાતો ખુલ્લી થઈ જાય એવી વાત ક્યાંથી બને. નાની પણ સત્સંગની ઈચ્છે છે તો મુમુક્ષુ એ તો પોતાનો વિચાર અવશ્ય અવશ્ય કરવા જેવો છે. હાલ અમારા સમાગમનો અપ્રસંગ છે એમ કે તમને લોકોને ખંભાતના મુમુક્ષુ ભાઈઓને ત્યાં એક ગ્રુપ થઈ ગયું હતું. બીજી જગ્યાએ છૂટા છૂટા હતા પણ ખંભાતની અંદર એક ગ્રુપ હતું. અંબાલાલભાઈ, કૃષ્ણદાસભાઈ હતા, પછી આ ત્રિભુવનભાઈ હતા, એવા ત્રણ ચાર પાંચ જણા ત્યાં થઈ ગયા હતા. અને ત્યાં આવે ત્યારે અંબાલાલભાઈને ત્યાં ઉતરતા તો પછી ચર્ચામાં વાંચનમાં સાંભળવા પણ બીજો સમાજ પણ સંપ્રદાયના લોકો પણ આવતા હતા ત્યાં. હાલ અમારા સમાગમનો અપ્રસંગ છે એમ જાણ્યા છતાં પણ તમ સર્વ ભાઈઓએ જે પ્રકારે જીવને શાંત દાંત પણ ઉદ્ભવ થાય તે પ્રકારે વાંચન આદિ સમાગમ કરવો ઘટે છે. આ સત્સંગની વાત કરી. શું કે અમારો પ્રત્યક્ષ પ્રસંગ નથી, અપ્રસંગ છે એટલે પ્રસંગ નથી એમ. એવી રીતે કે અમે મુંબઈમાં વેપારમાં રોકાયેલા છીએ, અમારો સત્સંગનો પ્રસંગ નથી, તો પણ તમારે બધાએ સર્વ ભાઈઓએ, જે ભાઈઓ છે એ ભાઈઓએ, જે પ્રકારે જીવને શાંતપણું ઉત્પન્ન થાય, દાંતપણું ઉત્પન્ન થાય. દાંતપણું એટલે વૃત્તિ નિયમિત થાય, સંયમિત થાય, એને દાંતપણું કહે છે. સમ દમ, દમ ઉપરથી દાંતપણું આવે છે. જીવને શાંતપણું દાંતપણું ઉત્પન્ન થાય તે પ્રકારે વાંચન આદિ સમાગમ કરવો ઘટે છે. તે પ્રકારે શાસ્ત્ર સ્વાધ્યાય અને ચર્ચા વગેરેનો સમાગમ કરવો ઘટે છે. અને તે વાત બળવાન કરવા યોગ્ય છે, તે વાત જોરથી કરવા જેવી છે. વધારે મજબૂતપણે દ્રઢપણે કરવા જેવી છે. ને એ પોતાની પણ વાત લખે છે, મુમુક્ષુને પણ સાથે સાથે શું કરવું છે. પોસ્ટકાર્ડ બધા ક્યારેક ક્યારેક એવી રીતે લખાયેલા છે. 518મો પત્ર છે લલ્લુજીની ઉપરનો. યોગ વાસિષ્ઠ જીવમાં જેમ ત્યાગ વૈરાગ અને ઉપસમ ગુણ પ્રગટે ઉદય પામે તે પ્રકાર લક્ષમાં રાખવાના ખબર લખા તે પત્ર પ્રાપ્ત થયું છે. એટલે એમ કે એ ગ્રંથ છે, એ ગ્રંથ કયા લક્ષ્ય આપે વાંચવાનું અમને આજ્ઞા કરી છે અને એ લક્ષ્ય અમે રાખ્યું છે એ વાત એમણે જણાવી છે. શાસ્ત્ર બહુભાગ જીવો શાસ્ત્ર જ્ઞાન વૃદ્ધિ માટે વાંચે છે. શું કરવા વાંચે છે? કે પોતાનું જ્ઞાન વધે. કયું જ્ઞાન વધવાનું? એ પરલક્ષી જ્ઞાન વધશે. એ રીતે જ્ઞાન વૃદ્ધિ કરવા જેવી મુમુક્ષુએ તો પ્રથમ ત્યાગ વૈરાગ ઉપસમ ગુણ પ્રગટે એ લક્ષ્ય પ્રથમ શાસ્ત્ર સ્વાધ્યાય કરવા યોગ્ય છે અને તે એવા પ્રકારનો શાસ્ત્ર સ્વાધ્યાય કરવા જેવો છે. સ્વાધ્યાય કરવામાં એ મૂળ મામું છે. જ્ઞાન વૃદ્ધિ માટે સ્વાધ્યાય કરે છે. શું? અથવા સાંભળે કોઈ શાસ્ત્ર તો પણ જ્ઞાન વૃદ્ધિ માટે સાંભળે કે આપણને નવું શું જાણવાનું મળે છે. ગુરુ આપણે તે ચર્ચા થતી ગુરુદેવનું પ્રવચન થાય ગુરુ પછી કોઈ મુમુક્ષુ આપસમાં મળે પૂછ્યા આજે નવો ન્યાય શું આવ્યો તમને કંઈ ખ્યાલમાં આવ્યું? આજે નવો ન્યાય ગુરુદેવે કયો કયો કઈ વાત કરી કંઈ ખ્યાલમાં આવ્યું? જો કાંઈ નવો ન્યાય આવે તો રસ પડે ને જો જૂની ને જૂની વાત આવે તો ગુરુદેવની વાતમાં રસ ન પડે. કાં તો હવે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરતું નથી, રોજ ગુરુદેવ કહે છે, રસ ન આવે, રસ ઉડી જાય. એ પ્રકાર શાસ્ત્ર સ્વાધ્યાયનો કે વાંચનનો કે શ્રવણનો એ પ્રકાર યોગ્ય નથી. આ બધી ચર્ચા કરવા જેવો વિષય છે. જ્યારે આપણે એ પ્રવૃત્તિમાં પડ્યા છીએ, બીજી ક્રિયામાં મુખ્યપણે નથી, ભલે પૂજા ભક્તિ ચાલે છે પણ એ મુખ્ય નથી આપણે ત્યાં, મુખ્ય તો શાસ્ત્ર સ્વાધ્યાય છે. તો એ યોગ્ય પ્રકારે ચાલે છે કે અયોગ્ય પ્રકારે ચાલે છે એના બધા પડખાની છણાવટ કરવી જોઈએ, નહીતર ભૂલ રહી જશે અને એમને એમ જિંદગી નીકળી જશે. અને નીકળી ગઈ છે, નીકળી જશે ને નીકળી ગઈ છે એ વાત પણ નક્કી છે. ખરી વાત તો આત્મકલ્યાણની ભાવનાની છે, ખરી મુમુક્ષુતાની છે. અનંતકાળમાં મુખ્ય જો કોઈ વાત રહી ગઈ હોય તો જીવને ખરી મુમુક્ષુતા આવી નથી. બે ત્રણ દિવસ પહેલાં રેફરન્સ બતાવ્યો હતો શ્રીમદજીના પત્રમાંથી કે જીવને ખરી મુમુક્ષુતા જ આવી નથી. પછી આગળની વાત સુગમ છે. આ ખરી મુમુક્ષુતામાં આત્મકલ્યાણની ખરી ભાવનામાં નથી આવ્યો એ જ મોટી આપત્તિ છે. એના માટે તકલીફ છે, વિટંબણા છે, જે ગણો એ છે. શું? અને ખરેખર તો જીવને એ પ્રશ્ન પૂછવા જેવો છે પોતે પોતાને કે જો તારે તારું આત્મકલ્યાણ કરવું નથી ખરેખર તો પછી અહીંયા શું કરવા આવ્યો? ઘણા ક્ષેત્ર છે બીજી ધમાલ કરવાના. તો લોકસંજ્ઞામાં નામ તારું મોટું કરવું હોય, તારે બીજું કાંઈ પણ કરવું હોય, આબરૂ કીર્તિ વધારવી હોય, જે કાંઈ તારે કરવું હોય, પુણ્યની ભાવના હોય, પુણ્ય સંચય કરવાની જે તારી ઈચ્છા હોય, તો ઘણા ક્ષેત્ર છે. આ ક્ષેત્ર એના માટે નથી. જ્યાં આત્મકલ્યાણની વાર્તા ચાલે છે ત્યાં આત્મકલ્યાણ કરવાનું ક્ષેત્ર છે. આ ક્ષેત્રે તું આવ્યો તો તું શું કરવા આવ્યો છું એ તું નક્કી કર, પોતે પોતાને પૂછી લઈએ, તપાસી લઈએ. બીજી ભાવનાથી આવ્યો હોય તો આ ક્ષેત્ર મહેરબાની કરીને તું છોડી દે. ઘણા ક્ષેત્ર છે એવા તો ધમાલ કરવાના, પછી બધી બહારની ધમાલ છે. શું બીજાને તો બી થવું હોય થાય, પણ એનું તો અકલ્યાણ થવાનું થવાનું ને થવાનું છે. પછી ત્યાગ વૈરાગ ઉપશમ બધા ગુણ પ્રગટે છે. મૂળ તો ભાવનામાં આવે તો ત્યાગ વિરાગ ઉપશમ બધા ગુણ પ્રગટે. અહીંયા તો એમ કહે છે કે એ લક્ષ્ય આપે વાંચવાનું આજ્ઞા કરેલી તો એ પ્રકારે એ ગુણો પ્રગટ થાય તે પ્રકાર લક્ષમાં અમે રાખ્યો છે અને આપના આજ્ઞા અનુસાર અમે એનું અધ્યયન પણ કરીએ છીએ. એ ખબર લખ્યા તે પત્ર પ્રાપ્ત થયું છે, એવા ખબર લખેલાનું પત્ર મળ્યું છે. એટલે એમનો પત્ર આવ્યો તો એમાં એની વાત નો રેફરન્સ ટુ કોન્ટેક્સ્ટ જેને કહે છે, રેફરન્સ આપી દીધો ટુ ધી પોઈન્ટ. એ ગુણો જ્યાં સુધી જીવને વિશેષ સ્થિરતા પામશે નહીં, શું છે, ત્યાગ વૈરાગ અને ઉપશમ ગુણો જ્યાં સુધી પ્રગટીને સ્થિર નહીં થાય, પ્રગટશે એમ નહીં પ્રગટીને સ્થિર નહીં થાય, ત્યાં સુધી આત્મસ્વરૂપનો વિશેષ વિચાર જીવથી યથાર્થપણે થવો કઠણ છે. આત્માના મૂળ સ્વરૂપનો જે વિચાર કરવો છે એ સિવાય થઈ શકવો મુશ્કેલ છે અથવા નહીં થઈ શકે એમ કહે છે. ભ્રાંતિ થશે, બુદ્ધિ હશે તો આત્મા દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ ઉત્પાદ ધ્રુવ દ્રવગુણ પર્યાય બધું સમજાશે, પણ એનો નિર્ણય થશે નહીં. આત્મા રૂપી છે કે આત્મા અરૂપી છે એ આદિ વિકલ્પ તે પ્રથમમાં જે વિચારાય છે, એટલે એ પહેલાં જે વિચારાય છે ત્યાગ વિરાગ અને ઉપશમમાં સ્થિર થયા પહેલાં જે વિચારાય છે તે માત્ર કલ્પના જેવા છે. કેમ કે વાત તો આવવાની છે કે આત્મા ધ્રુવ છે, પણ કેવો ધ્રુવ છે? પર તારી નજર તો પર્યાય ઉપર છે, ચલિત પદાર્થ ઉપર છે. આત્મા નિર્વિકલ્પ છે, ક્યાંથી નિર્વિકલ્પતા દેખાવાની હતી? કલ્પના કરીશ કે આમ નિર્વિકલ્પ હોય, આમ એટલે કેમ? હું તો વિકલ્પમાં ઊભો છું. આત્મા આનંદમય છે, તું દુઃખમાં ઊભો છો, આનંદનો છાંટો નથી દશામાં. એટલે બધી કલ્પના કરશે, આવો છે આત્મા, આવો છે આત્મા, આવો છે, બધી કલ્પના કરે છે જીવ. આત્મા રૂપી છે, આત્મા અરૂપી છે એ આદિ, એટલે આ બધાય લઈ લેવા જે ચર્ચા કરીએ તે પહેલાં, એટલે પ્રથમમાં, એટલે ત્યાગ વૈરાગ ઉપશમ યથાર્થ પ્રકારે ભાવનાપૂર્વક પ્રગટ્યા પહેલાં જે વિચારાય છે તે કલ્પના જેવા છે, એ માત્ર કલ્પના છે જીવની. જીવ કાંઈ પણ ગુણ પામીને જો શીતળ થાય, ગુણ પામીને શીતળ થાય, ઉપર ઉપરથી નહીં મંદ કશાય, તો પછી તેને વિશેષ વિચાર કર્તવ્ય છે. આત્માર્થી થાય, આત્માર્થિતાનો ગુણ પ્રગટે અને શાંત થાય તો ગુણ પામીને શાંત, તો શીતળ થયો છે, નહીતર શીતળ થયો નથી. જીવ કાંઈક પણ ગુણ પામીને જો શીતળ થાય તો પછી તેને વિશેષ વિચાર કર્તવ્ય છે, તો પછી એને આત્માનો વિશેષ વિચાર કરવા યોગ્ય છે, એ પહેલાં નહીં, એ ક્રમભંગ થશે. જેમ તત્વજ્ઞાનનો અભ્યાસ કર્યા વિના કોઈ ટુડરમલજીએ કહ્યું ને પ્રતિજ્ઞા આદિ લે છે સંપ્રદાયમાં, પછી પ્રતિજ્ઞા પાલન કરે એમાં પરિણામ રહેતા નથી તો પછી શું કરવું, આવો એક ચર્ચા ચાલે છે. તો પ્રશ્નોત્તરમાં બધું ચાલ્યું છે તો કે જૈન ધર્મની તો આમ નાય છે કે પ્રથમ તો તત્વજ્ઞાન પૂર્વક યથાર્થ સમજણ કરે વસ્તુના સ્વરૂપની, પછી પોતાના પરિણામની પરીક્ષા કરે કે દ્રઢતા કેટલી છે, બળવાનપણું કેટલું છે, પછી પ્રતિજ્ઞા અંગીકાર કરે. નહીંતર ક્રમભંગ ઉપદેશથી એણે મહારાજે કીધું કે લઈ લ્યો પ્રતિજ્ઞા, લઈ લીધી, અથવા બીજાની દેખાદેખીથી લઈ લીધી, એમ થશે. ઓક્સંગના એ જેમ ક્રમભંગ છે એમ અક્રમભંગ છે એમ આ ક્રમભંગ છે. આપણે તો એ દ્રષ્ટાંતમાં લેવું છે, સિદ્ધાંતમાં નથી લેવું. કે વૈરાગ ઉપશમ આત્માર્થિતા યથાર્થ પ્રકારે પ્રગટ્યા વિના જે આત્માના સિદ્ધાંતનો ને સ્વરૂપનો વિચાર કરવા લાગે છે અને આત્માની કલ્પના કરી બેસે છે, માને છે કે મને આત્મા સમજાણો છે, એણે આ દિશામાં ક્રમ છોડીને ક્રમનો ભંગ કરીને આગળ વધવાનો પ્રયત્ન કર્યો છે, એમાં સફળતા મળતી નથી, ભૂલો પડી જશે. મેં મને આત્મા કેવો છે એ જાણવામાં છે, હું જાણું છું એમાં એ ભૂલો પડશે. અને એ ભૂલો ક્યાં સુધી પડશે? કે સત્પુરુષના વચનની પણ પોતાની બરાબર પોતાના વિચારની સાથે તુલના કરશે, અને પોતાની વિચારની જ્યારે તુલના કરશે ત્યારે એમ કહેશે કે અહીંયા આમ કેમ કીધું, હું આપણે તો બરાબર વાત કરી હતી, વળી પાછી આમ કેમ વાત કરી, એ આવ્યા વગર રહેશે નહીં, એ ગડબડ થવાની. એટલે કેટલીક વાત માન્ય કરશે, કેટલીક વાત અમાન્ય કરશે. એ એમ સૂચવે છે કે હું જાણું છું એ અહમ પણ વધી ગયું છે. કેટલું વધ્યું છે? કે સદગુરુની અભક્તિ થાય એટલું વધ્યું છે, મર્યાદા બહાર, લિમિટ બહાર જાય છે. ખરી વાત તો એ છે કે પહેલા જે કરવું હોય તે કરવું જોઈએ, પહેલા કરવું એ પછી રાખો, ને પછી વાળું પહેલા કરો તો નુકસાન થાય, બીજું કઈ ન થાય. એ કલ્પના છે, કઈ ઉપકાર નથી થયો. એમ કે ઘણા એમ સંભળાય છે કહેતા, ગુરુદેવે અમને બહુ આપ્યું છે, ગુરુદેવ પાસેથી અમને ઘણું મળ્યું છે, વાતમાં કઈ માલ નથી. ગુરુદેવે આપ્યું ઘણું છૂટા હાથે, દીક્ષામાં કરે ને છૂટા હાથે, એમ જ્ઞાન લક્ષ્મી છૂટા હાથે વરસાવી છે, વરસાદ વરસાવે છે ને, પણ તે કેટલું લીધું એ સવાલ છે. કઈ હાથમાં આવ્યું છે કે ધારણા થઈ ગઈ છે, કલ્પના થઈ ગઈ છે, બસ આટલું વિચારી લેવાનું છે. નાની નાની નાના પત્રમાં એક એક પોસ્ટકાર્ડમાં પણ ગંભીર વાતો મૂકી છે કે જીવ કાંઈક પણ ગુણ પામીને જો શીતળ થાય તો પછી તેને આત્માનો વિશેષ વિચાર કર્તવ્ય છે. આત્મદર્શનાદિ પ્રસંગ તીવ્ર મુમુક્ષુપણું ઉત્પન્ન થયા પહેલાં ઘણું કરીને કલ્પિતપણે સમજાય છે. આત્મદર્શન કહો, સમ્યક દર્શન કહો, સમ્યક જ્ઞાન કહો, એ તો નિર્વિકલ્પ દશા છે જીવની, એ જીવની વચનાતીત દશા છે, મનાતીત દશા છે, વિકલ્પાતીત દશા છે. હવે એ ક્યાંથી સમજાય ને? જે વાત મનમાં વિકલ્પમાં સમાવેશ પામે એવી નથી વિચાર વિકલ્પમાં, એને તું વિચાર વિકલ્પની મર્યાદામાં ગોઠવી દે કે આમ છે, સમ્યક દર્શન આવું છે, સમ્યક જ્ઞાન આવું છે, કલ્પના છે, એમાં એ સમાયું નથી. હેજી ઊંધી દિશામાં, કેવી ખોટી રીતે વિપરીત દિશામાં ચાલતા અટકાવવા તો જેવું છે, સાચી દિશા પકડાવવાની વાત છે. એમ છે, ક્રમ છોડીને આ ઉપવાસ કરે છે, ક્રમ છોડીને કરે છે કે નહીં? તપશ્ચર્યાને યોગ્ય છે જીવ? હે, તપ તો ક્યારે થાય છે જીવને? સ્વરૂપની વિશેષ સ્થિરતા, સ્થિરતા નહીં વિશેષ સ્થિરતા થાય ત્યારે તપ થાય છે. આત્માનું તેજ પ્રગટે છે, તપ એટલે તેજ ખરેખર છે. કઈ ઠેકાણું ન હોય, જી મુમુક્ષુતાનું ઠેકાણું ન હોય, આગળ પાછળ તો ખાવામાં ભાન પણ રહે નહીં. શું કરે છે પારણા ને અત્તરવારણા ને બધું, એમાં તો ખાવાની ખબર પડે નહીં, એટલી વૃત્તિ નિરર્ગળ જતી હોય, એનો ઉપવાસ તપશ્ચર્યા ક્યાં નહીં? એ જેમ ક્રમબન છે, ક્રમભંગ છે, એમ આ ક્રમભંગ છે એમ લેવું છે. શું કે આત્માર્થતા આવ્યા વિના સ્વરૂપનો વિચાર કરે છે જીવ, એ તીવ્ર મુમુક્ષુપણું ઉત્પન્ન થયા પહેલાં કલ્પિતપણે સમજાય છે, સમજવા બેસે છે, કલ્પિતપણે સમજે છે. જેથી હાલ તે સંબંધી પ્રશ્ન સમાવવા યોગ્ય છે. માટે તમે હમણાં અમને એ સંબંધી પ્રશ્ન કરશો નહીં કે આત્મા રૂપી છે કે અરૂપી છે, એક છે કે અનેક છે, એના ક્ષેત્ર પ્રદેશો કેટલા છે, એ પ્રશ્ન હમણાં કરશો નહીં. આ દીધી છે દ્રવ્ય ક્ષેત્ર કાળભાવના પ્રશ્નો હમણાં નહીં, આત્માના હમણાં આત્માર્થતા કેળવો. અથવા દીક્ષા લઈને સાધુ થયા છો, મુનિ લલ્લુજી મુનિને આ પત્ર છે. વેપાર નથી, ધંધો નથી, એમને બે પત્ની હતી, છોડીને દીક્ષા લીધી છે. ઘણા વર્ષોનું સાધુપણું છે અને શ્રીમદજીનો પરિચય પણ શરૂઆતથી જ એમને છે, વધુમાં વધુ પરિચય એમને રહ્યો છે. અને ત્યાર પછી 35 વર્ષ સુધી અગાસમાં રહ્યા છે. આયુષ સારું લઈને આવેલા, છતાં પ્રશ્ન પર પૂછવાની ના પડે છે કે આત્માની વાત પૂછશો નહીં. આ સમજવા જેવો વિષય છે.